నిత్యం జాయంతి యోగిన కామదమోక్షణం శ్రీ ఓంకారాయ నమో నమః. మంగళం భగవాన్ మంగళం కుల్కొండారి విజయేంద్రమో సుమంగళం నమః సమయస్థానాయ స్వామి భూత్యా చకాస్తే జీ స్వాయ భవాయ సర్వభావ.
સમયસાર ભગવાન કુનકુંદાચાર્ય રચિત સમયસાર સાથે ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિ કળશ સહિત તેનો સ્વાધ્યાય ચાલે છે. એની સાથે ભગવાન જયસેન આચાર્ય રચિત ટીકા એનો પણ આધાર લઈએ છીએ. અને પંડિત રાજમલજી રચિત કળશની ટીકા એનો પણ આધાર લઈએ છીએ. અને સાથે અહીંયા પંડિત જયચંદજી છાબડાજીએ લખેલા ભાવાર્થ એમ પાંચ વસ્તુનો આધાર અને પૂજ્ય ગુરુદેવની વાણી આ બધું સંકલિત કરી અને આપણે સ્વાધ્યાય કરીએ છીએ. અને એમ કરતા આપણને ઘણું લાભનું કારણ થાય છે. પ્રભુ આવી અમૂલ્ય વાત અમૂલ્ય તત્વો આપણને ક્યાંથી જાણવા મળે? પૂર્વના પુણ્ય હોય તો આ વાતમાં રસ પડે, રૂચિ થાય, એનો અભ્યાસ થાય. અન્યથા તો એ બધું ઘણું અઘરું છે. અત્યારે આપણે સમયસારમાં જીવ હજી અધિકાર કરી રહ્યા છીએ. એમાં ગાથા 50-55 નો સ્વાધ્યાય ચાલે છે. અને એમાં જે 53મી ગાથામાં જે માર્ગના સ્થાનની વાત લેવામાં આવી છે એ માર્ગના સ્થાનની વાત કરીએ છીએ. એ 14 પ્રકારના માર્ગના સ્થાન એટલે કે ગતિ, ઇન્દ્રિય, કાય, યોગ, વેદ, કષાય, જ્ઞાન, સંયમ, દર્શન, લેશ્યા, ભવ્ય, સમ્યક્ત્વ, સંજ્ઞા અને આહાર જેમના લક્ષણ છે એ બધા માર્ગના સ્થાનો જીવને નથી, કારણ કે તે પુદ્ગલ દ્રવ્યના પરિણામમય હોવાથી એ અનુભૂતિથી ભિન્ન છે, માટે જીવને નથી. અને એમાં આપણે જ્ઞાનની વાત કરી. હવે જ્ઞાનની વાત કર્યા પછીથી એક અહીંયા વધારામાં ગુરુદેવે જે પ્રશ્ન લીધો છે એ પ્રશ્નની વાત પણ આપણે સાથે લઈએ. અને એ પ્રશ્નના સમાધાન રૂપે જે આપ્યું છે એ પણ સાથે લઈએ. અહીંયા એમ કહ્યું પ્રશ્નમાં કે બંધનું કારણ નિમિત્ત રાગ કે દ્વેષ જે કઈ છે તે એક જ હોવા છતાં એ ભિન્ન ભિન્ન પ્રકૃતિના બંધ થાય છે અને એની સ્થિતિ પણ ભિન્ન ભિન્ન રહે છે. એટલે પ્રકૃતિનો બંધ જુદા જુદા પ્રકારે અને એનો સ્થિતિ બંધ પણ જુદા જુદા પ્રકારે. નિમિત્ત તો એક જ છે, છતાં આવું થાય છે તો શા માટે આવું થાય છે એવો પ્રશ્ન લીધો. અને એમાં એ પ્રશ્નને વધુ સ્પષ્ટ કરવા માટે ગુરુદેવે સમજાવ્યું કે જેમ કે 10મા ગુણ સ્થાને અબુદ્ધિપૂર્વકનો રાગ, જે 7મા ગુણ સ્થાને આપણે કહીએ છીએ ને, એટલે કે ખ્યાલમાં પણ ના આવે એવો રાગ, એ રાગ એને ખ્યાલમાં નથી આવતો, કેમ કે એ તો પોતે ધ્યાનમાં છે, પોતાના સ્વરૂપમાં એ ધ્રુવનું લક્ષ કરી અને એની સાથે એકરૂપતા કરી અને બિરાજી ગયા છે. એવા મુનિની વાત છે. 10મું ગુણસ્થાન મુનિને હોય, કોઈ ગૃહસ્થને 10મું ગુણસ્થાન આવતું નથી. શ્રેણી ચડવાનું જે થાય એ મુનિને જ થાય. કંઈ શ્રેણી ગૃહસ્થ અવસ્થામાં કે હાથીના ઓદા ઉપર બેઠા બેઠા શ્રેણી ચડી જાય અને કેવળ જ્ઞાન થાય એવું હોતું નથી. કેટલીક વાતને આપણે સમજવી રહી. એ 10મું ગુણસ્થાન એની વાત કરતા ગુરુદેવ અહીંયા કહે છે કે 10મા ગુણસ્થાને જે રાગ, એ કેવો રાગ હશે? સંજોલન કષાય છે કે સંજોલન કષાયમાં જે રાગ હોય એવો રાગ. અને સંજોલન કષાયની વ્યાખ્યા આપણે જાણીએ છીએ કે એ તો અતિ 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 સૂક્ષ્મ રાગ છે, જેમ પાણીમાં લીટી કરી અને જેટલો વખત રહે એવો એ રાગ હોય છે, એવા રાગની વાત કરી છે. એટલે દસમા ગુણસ્થાને જે અબુદ્ધિપૂર્વક જે ખ્યાલમાં પણ ના આવે એવો અતિ અતિ સૂક્ષ્મ રાગ છે, સંજરણ કસાય છે એનો એ રાગ છે, એની અંદર પણ કર્મની છ પ્રકૃતિના બંધ પડે. છ પ્રકૃતિના બંધ એટલા માટે લીધા છે કે મોહનીય તો ગયું છે એટલે મોહનીયનો બંધ, હવે મોહનીયનો બંધ નથી પડતો, મોહનીયનો બંધ નથી પડતો અને આયુષ્યનો બંધ પણ એ વખતે નથી પડતો. અહીંયા મોહનીયની બાબતમાં એક સ્પષ્ટતા કરીએ કે મોહનીય ગયું હોય એટલે એનો ક્ષય થયો હોય, એટલે ક્ષાયિક ભાવ હોય, અને કદાચ ક્ષાયિક ભાવ ન હોય અને એ ઉત્તમ શ્રેણી ચડ્યો હોય તો પણ એને મોહનીયનો બંધ આ અવસ્થામાં નથી પડતો, એટલે મિથ્યાત્વનો બંધ પડતો નથી. એટલે મોહનીય કર્મની દર્શન મોહનીય કે ચારિત્ર મોહનીયની પ્રકૃતિના બંધ નથી લીધા, પણ બાકી નહીં છ પ્રકૃતિ, આઠમાંથી છ પ્રકૃતિ, ત્રણ ઘાતી કર્મની પ્રકૃતિ અને ત્રણ અઘાતી કર્મની પ્રકૃતિ વિશે ગુરુદેવ કહે છે કે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય, એ ત્રણ પ્રકૃતિઓ છે. એમાં જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીયની અંતર્મુહૂર્તનો એનો બંધ પડે છે અને એ જ રીતે અંતરાયનો પણ અંતર્મુહૂર્તની સ્થિતિનો બંધ પડે છે. જ્યારે વેદનીય, સાતા વેદનીય છે એનો બાર મુહૂર્ત જેટલો બંધ પડે છે અને નામ અને ગોત્રનો આઠ મુહૂર્ત જેટલો બંધ પડે છે. એટલે જે ઘાતી કર્મની પ્રકૃતિ છે એનો તો અંતર્મુહૂર્ત જેટલો જ બંધ પડે છે, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય, અને મોહનીયનો તો બંધ પડતો જ નથી. જ્યારે અઘાતી કર્મની પ્રકૃતિ જે છે એનો બંધ એટલે કે નામ અને ગોત્રનો આઠ મુહૂર્તનો અને વેદનીય, સાતા વેદનીયનો બાર મુહૂર્તનો પડે છે. તો આવું શા માટે થાય છે? જુદી જુદી પ્રકૃતિઓનો બંધ પડવો એક તો એ વાત છે અને બીજું એની જુદી જુદી સ્થિતિ થવી એવું શા માટે થાય છે? સામે નિમિત્ત કારણ તરીકે જે રાગ છે એ તો એક જ પ્રકારે છે, છતાં પણ આવું જુદી જુદી પ્રકૃતિઓના બંધ પડવા અને એના પણ જુદા જુદા સ્થિતિ બંધ પડવા આવું શા માટે થાય છે? એના જવાબ આપતા પહેલા એવું જ એક બીજું ઉદાહરણ પણ લીધું છે કે વિપરીત ભાવ જ્યારે હોય એટલે મિથ્યાત્વ હોય એ વખતની વાત છે. તો વિપરીત ભાવ હોય, એક જ પ્રકારનો વિપરીત ભાવ હોય ત્યારે તે વખતે એ જ્ઞાનાવરણીયની સ્થિતિ ત્રીસ ક્રોડાકોળી સાગરોપમની પડે, મોહનીય કર્મની સ્થિતિ સિત્તેર ક્રોડાકોળી સાગરોપમની પડે અને નામ કર્મની સ્થિતિ વીસ ક્રોડાકોળી સાગરોપમની પડે. તો આવું શા માટે થાય છે? અહીંયા જો મોહનીય કર્મની સ્થિતિ સિત્તેર ક્રોડાકોળી સાગરોપમની પડે એટલે એનો અર્થ શું થયો? કે આયુષ્ય કરતા પણ વધારે લાંબો બંધ પડી શકે છે. કોઈ પણ એક આયુષ્ય, નારકીનું આયુષ્ય સાતમી નરકનું તેત્રીસ સાગરોપમનું હોય છે અને દેવનું વધારે વધારે આયુષ્ય જે છે તે પણ તેત્રીસ સાગરોપમનું હોય છે. અહીંયા તો સિત્તેર ક્રોડાકોળી સાગરોપમ ની મોહનીય કર્મની સ્થિતિ થઈ શકે છે. એટલે સાતમી નરકે ગયો હોય અને ત્યાંથી પાછો બહાર નીકળ્યો તો પણ એને મિથ્યાત્વ હોય અને મોહનીય કર્મનો ઉદય એને વર્તે એ સત્તામાં પડ્યું હોય, એની સ્થિતિ એટલી લાંબી હોય. એટલે મિથ્યાત્વ જે છે, મિથ્યાત્વ એને કારણે થઈને ઘણા ભાવ થાય, કેમ કે મિથ્યાત્વ પડ્યું છે એટલે પછી એની માન્યતા ખોટી હોય, વિપરીત માન્યતા હોય. અને મોહનીયનો બંધ જે છે એનો કાળ આટલો બધો લાંબો કાળ હોઈ શકે છે, એ વાત આપણે આમાંથી સમજવાની છે. અહીંયા વાત એ ચાલે છે કે આ બે ઉદાહરણ આપ્યા, એ બે ઉદાહરણ દ્વારા જુદી જુદી પ્રકૃતિઓના બંધ પડે છે અને જુદો જુદો એનો સ્થિતિ બંધ છે. તો એ વખતે નિમિત્ત કારણ તરીકે જે રાગ કે દ્વેષ જે કંઈ છે એ કસાય જે છે એ તો એ જ છે, છતાં પણ જુદી જુદી પ્રકૃતિઓ શા માટે થાય છે અને જુદો જુદો સ્થિતિબંધ શા માટે થાય છે એવો પ્રશ્ન કરી અને અહીંયા સ્પષ્ટતા કરી છે કે એનું કારણ એ છે કે ઉપાદાનની તે સમયના પરમાણુના પર્યાયની યોગ્યતા જ એવી છે. ઉપાદાનની તે સમયના પરમાણુના પર્યાયની યોગ્યતા જ એવી છે, કાંઈ નિમિત્ત કારણથી આમ થતું નથી. નિમિત્ત તો બધાને એક જ છે, એટલે બધાને એટલે બધી પ્રકૃતિઓને, જે પ્રકૃતિઓનો જયારે બંધ પડે છે જે નિમિત્તથી, એ વખતે એ જ નિમિત્ત કારણ છે, છતાં જુદી જુદી પ્રકૃતિનો બંધ અને જુદા જુદા કાળ માટે એટલે સ્થિતિ બની એમ પડે છે. એટલે મૂળ કારણ તો ઉપાદાન કારણ જ હોય, એટલે સમજાવતા કહે છે કે ઉપાદાનની તે સમયના પરમાણુના પર્યાયની યોગ્યતા જ એવી છે, એટલા માટે એવો બંધ પડે છે. નિમિત્ત બધાને એક જ છે, છતાં પ્રકૃતિઓના કાર્યમાં જે ભેદ પડે છે, એટલે કે આ જે કર્મની પ્રકૃતિઓ જુદી જુદી બંધાય છે એવા એવા ભેદ પડ્યા, તે સ્વતંત્ર પોતપોતાના ઉપાદાનના કારણે છે. એના સ્થિતિબંધ જુદા જુદા થયા, એ બધું એ એના ઉપાદાનના કારણે પોતપોતાના, એટલે દરેક પ્રકૃતિઓના પોતાના કારણે છે. એટલે પ્રકૃતિઓના, એટલે એ કર્મની પ્રકૃતિઓ, એ કર્મની રજકણો જે છે, જુદા જુદા પ્રકારની પ્રકૃતિ છે, તો જુદા જુદા પ્રકારની પ્રકૃતિ અનુસાર બંધાય છે, એ જુદા જુદા પ્રકારના કર્મની રજકણો એમાં બંધાય છે, અને એના સ્થિતિબંધ પણ જુદા જુદા પ્રકારે થાય છે. એમાં ઉપાદાન કારણ એનું છે, એમાં ઉપાદાન કારણ એનું છે. પરમાણુની સ્થિતિ ઓછી અધિક થવાની તે કાળે પોતાની યોગ્યતા છે, તેથી એમ થાય છે. તેમની એ યોગ્યતા છે, એ એની યોગ્યતા છે. કેમ કે એક જ રાગ કે દ્વેષ જે છે તે નિમિત્ત છે, જીવનો રાગ કે દ્વેષ જે નિમિત્ત છે, એને કારણે પેલા કર્મને રજકણોનું બંધાવું, જુદી જુદી પ્રકૃતિઓનું, એટલે જુદા જુદા પ્રકારના કર્મને રજકણોનું કર્મરૂપે બંધાવું અને જુદી જુદી સ્થિતિ થવી, એ માટે જવાબદાર કોણ છે? તો કે એનું ઉપાદાન કારણ, એટલે એ પરમાણુઓ, એની એ વખતની એવી યોગ્યતા છે. વધારે સ્પષ્ટતા અહીંયા કરી છે કે ધવલના છઠ્ઠા ભાગમાં 164માં પાને પણ કહ્યું છે કે પ્રકૃતિ વિશેષ હોને સે ઇન સૂત્રોક્ત પ્રકૃતિઓ કા યહ સ્થિતિબંધ હોતા હૈ. સભી કાર્ય એકાંત સે બાહ્ય અર્થ કી અપેક્ષા કરકે હી નહીં ઉત્પન્ન હોતે હૈ. સભી કાર્ય એકાંત સે, એકાંત એ બહારના અર્થની અપેક્ષાએ નથી થતા, બહારના કારણની અપેક્ષાથી નથી હોતા, એમ ઉત્પન્ન નથી થતા. અન્યથા શું થાય? જો એમ થતું હોય બહારના કારણોથી તો શું થાય? તો કહે છે કે અન્યથા શાલી ધાન કે બીજ સે જો કે અંકુર કી ભી ઉત્પત્તિ કા પ્રસંગ પ્રાપ્ત હોગા. ચોખામાંથી, ચોખાના બીજમાંથી જવ ઉત્પન્ન થાય એવું પછી તો થઈ શકે, જો બહારના કારણથી થતું હોય તો. એટલે મૂળ ઉપાદાન જેવું હોય એ જ પ્રમાણે થાય છે એમ અહીંયા તો કહેવું છે. એટલે કહે છે કે કિંતુ ઉસ પ્રકાર કે દ્રવ્ય તિનોહી કાળને કિસી ભી ક્ષેત્ર મે નહીં હૈ, જિનકે બલ સે સાલી ધાન્ય કે બીજ સે જવ કે અંકુર કો ઉત્પન્ન કરને કી શક્તિ હો શકે. ક્યાંય ત્રણ લોકમાં અને ત્રણ કાળમાં ક્યાંય એવું નથી કે એક પ્રકારના દ્રવ્યના બીજથી, એટલે કે ચોખાના બીજથી કે જવના બીજ, જવના અંકુરો ફૂટે એમ હોતું નથી. એટલે જે ઉપાદાન છે એ જ પ્રમાણે કાર્ય થાય છે. એટલે એ યોગ્યતા જે છે, જેવું થયું છે, એ યોગ્યતા ઉપાદાનની છે, નહીં કે એ બહારના કોઈ કારણની, એમ અહીંયા સમજાવું છે. યદી એસે હોને લગેગા તો, એટલે કે જો ચોખાના બીજમાંથી જવના અંકુરો ફૂટે તો શું થાય? એક દ્રવ્ય જે છે એમાંથી બીજા દ્રવ્યની પર્યાય થાય, એવું થાય તો શું થાય? એસા હોને લગે તો અનવસ્થા દોષ પ્રાપ્ત હોગા, ઇસલિયે કહીં પર ભી અંતરંગ કારણ સે હિ કાર્ય કી ઉત્પત્તિ હોતી હૈ એસા નિશ્ચય કરના ચાહીએ. અનવસ્થા દોષ એટલે વ્યવસ્થા કોઈ પ્રમાણે, કોઈ પણ પ્રકારે ટકી શકે જ નહીં, કોઈ પણ દ્રવ્ય પોતે પોતાના સ્વરૂપે રહી શકે જ નહીં, એવું થઈ જાય જો બહારથી કંઈ પણ બીજામાં ફેરફાર કરે તો, એવું થઈ જાય એમ અહીંયા સમજાવ્યું છે ગુરુદેવે. આ વાતને સમજાવતા કહ્યું છે કે જો અતિ સ્પષ્ટ કહ્યું છે કે બધાએ કાર્યો બહારની એકાંત અપેક્ષા કરીને ઉત્પન્ન થતા નથી, બહારની એકાંતે અપેક્ષા કરીને ઉત્પન્ન થતા નથી, એટલે નિમિત્ત કારણ હોય પણ એ એકાંતે એ કારણને કારણે થાય છે એમ નથી. જો કાર્ય બાહ્ય કારણથી જ ઉત્પન્ન થાય તો ચોખાના ધાનથી જવની ઉત્પત્તિ થશે. ભારના કારણથી થતું હોય તો પછી આમ બને, ચોખામાંથી જવની ઉત્પત્તિ થાય. પરને લઈને જો કાર્ય થાય તો જળમાંથી ચેતન અને ચેતનમાંથી જળ ઉત્પન્ન થશે. બહુ સ્પષ્ટ વાત છે પ્રભુ. આ દ્રવ્યની સ્વતંત્રતાની વાત આપણે વારંવાર કરીએ છીએ અને જ્યારે સ્વાધ્યાય કરીએ છીએ ત્યારે તો બધું બેસી જાય છે, પણ સ્વાધ્યાય કરીને ઉભા થઈએ એટલે પાછા ભૂલી જઈએ છીએ. પાછા એમ કહીએ કે આ બધું હું કરું, હું કરું, હું કરું, હું કરું, શરીરના કામ હું કરું ને પરના કામ હું કરું. અરે ભાઈ, તું ક્યાં પરના કામ કરે છે? તારા સ્વજનોના કામ કરે છે એવું મિથ્યાભિમાન પણ તું છોડ ને. તારા દીકરા દીકરીના કામ તું કરે છે મિથ્યાભિમાન છે બધું છોડ ને. તું જોબ કરે છે એ પણ મિથ્યાભિમાન છે છોડ ને. તું પરના કામો કરી શકતો નથી. તું એટલે ભગવાન આત્મા છો ને. ભગવાન આત્મા પરના કાર્યો કરતો જ નથી. જો એ પરના કાર્યો કરે, પરમાં ફેરફાર કરે અને પરની પર્યાય, પરદ્રવ્યની પર્યાય જો એ પ્રમાણે થાય, તારી ઈચ્છા પ્રમાણે થાય, તો તો આ જગતનું સ્વરૂપ આ રીતે ટકી શકે જ નહીં. બધું ભેળસેળ થઈ જાય. તમે એક દ્રવ્યને અમુક રીતે ફેરવવા માંગતા હો અને બીજો જીવ એને બીજી રીતે ફેરવવા માંગતો હોય તો એ દ્રવ્યનું શું થાય? એટલે એવું હોતું જ નથી. એ વાત કરે છે ગુરુદેવ કે ભાઈ, જો જળમાંથી ચેતન અને ચેતનમાંથી જળ ઉત્પન્ન થાય એવું કંઈ હોતું જ નથી. એટલે એમ થતું જ નથી. એટલે જો બહારની અપેક્ષા હોય અને એ બહારમાંથી બહારના કારણોને લીધે થઈ અને જો ફેરફાર થતા હોય તો તો પછી એવું થઈ જાય કે જળમાંથી ચેતન પણ થઈ જાય અને ચેતનમાંથી જળ પણ ઉત્પન્ન થશે, પણ એમ થતું નથી. તેથી કાર્ય સંબંધી કોઈ નિયમ રહે નહીં. જો એવું થાય તો તો કોઈ પછી નિયમ રહે નહીં અને કોઈ નિમિત્તનો મેળ પણ રહે નહીં. માટે કોઈ પણ કાર્ય અંતરંગ કારણથી જ ઉત્પન્ન થાય છે એમ નક્કી કરવું. નિમિત્ત કારણ એ બાહ્ય કારણ છે. એ નિમિત્ત કારણ એક હોવા છતાં ઉપાદાનની યોગ્યતાથી જ પ્રકૃતિઓની સ્થિતિ ભિન્ન ભિન્ન બંધાય છે અને ભિન્ન ભિન્ન સ્થિતિ બંધાય છે તે પ્રકૃતિઓના પરમાણુના ઉપાદાનની સ્વતંત્રતા છે. આ વાતને લીધી છે, બહુ સરસ રીતે અહીંયા સમજાવી છે. હવે અહીંયા ફરીથી પાછી ગુરુદેવે વાત લીધી છે. સ્વયંભૂ સ્તોત્રમાં જે બે કારણ વાત કરી છે એ વાત આપણે કરી ગયા છીએ, તો હવે ફરીથી આપણે એ રિપીટ નથી કરતા. પણ ત્યાં જે વાત લીધી છે એ ભક્તિનો અધિકાર છે એટલે અપેક્ષા એ લીધી છે, એટલે એમાં બે કારણ દર્શાવવામાં આવ્યા છે. એટલે ઉપાદાન કાર્ય, ઉપાદાન કારણ અને નિમિત્ત કારણ, અને ઉપાદાનના કાર્યકાળ એટલે ઉપાદાનનો કાર્યનો કાળ એટલે જ્યારે એ કાર્ય થાય છે તે વખતે જે હાજર હોય છે એને નિમિત્ત કહેવામાં આવે છે અને એ નિમિત્ત કંઈ કરતું નથી. હવે એ સિવાય આપણે નિમિત્ત વિશે બીજું પણ ગઈકાલે સમજ્યા છીએ, ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયનું ઉદાહરણ લઈ અને એ પણ વાત આપણે સમજ્યા છીએ કે ધર્માસ્તિકાય જ્યારે પદાર્થ ગતિ કરે છે એટલે પૂતગળ પદાર્થ કે જીવ ગતિ કરે છે, પૂતગળને કે જીવને ગતિ કરવામાં નિમિત્ત કારણ છે, પણ એ કરાવતું નથી. અને એ વખતે જો ગતિ કરતો હોય તો અધર્માસ્તિકાય એને રોકતું નથી. એ પૂતગળ કે જીવને ગતિ કરવી હોય તો પછી અધર્માસ્તિકાય એને રોકતું નથી. એટલે ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય બંને નિમિત્તો હાજર છે, પણ જ્યારે જીવ ગતિ કરે છે કે પૂતગળ ગતિ કરે છે ત્યારે જ નિમિત્ત તરીકે ધર્માસ્તિકાયને કહેવામાં આવે છે, અને જ્યારે જીવ કે પૂતગળ રોકાય છે ત્યારે નિમિત્ત તરીકે અધર્માસ્તિકાયને લેવામાં આવે છે. એટલે ખરેખર નિમિત્ત કંઈ કરતું નથી. તો આ વાત આપણે અહીંયા સમજ્યા છીએ. એટલે હવે આગળ 23મા બોલની અંદર, માર્ગના સ્થાનની અંદર આગળ જે માર્ગના સ્થાન છે હવે એની વાત આપણે લઈએ. સંયમની વાત હવે આવે છે. એક વાતને ફરીથી આપણે સ્પષ્ટ કરી લઈએ કે જો ભગવાન આત્મા છે તે અભેદ વસ્તુ છે, ત્રિકાળી જ્ઞાયક એક સરખું એનું સ્વરૂપ છે, અને એનો અનુભવ જે જે સમ્યક દ્રષ્ટિ થયા છે એ બધાને થયો છે. સમ્યક દર્શનથી ધર્મની શરૂઆત થાય છે, એટલે સમ્યક દર્શનથી ધર્મની શરૂઆત કરી અને પછી આગળ વધતા ચારિત્રનો જેમને નિશ્ચય ચારિત્રનો પુરુષાર્થ જેમને કર્યો, જેમને કેવળ જ્ઞાન પ્રગટ કર્યું અને જે સિદ્ધ શિલા ઉપર બિરાજી ગયા છે એવા અનંત જીવોનો એવો અનુભવ રહ્યો હતો. વર્તમાનમાં પણ જેમને સમ્યક દર્શન છે એમનો પણ એવો અનુભવ છે. અને કૃપા કરી, કરુણા કરી અને આપણને આ મહાપુરુષો કુમકુંદાચાર્ય ભગવાન, અમૃતચંદ્રાચાર્ય ભગવાન ગુરુદેવે પોતાના અનુભવની વાતમાં જે વાત કરી છે તે પ્રમાણે અનુભૂતિના કાળે અનુભૂતિના કાળે આવા કોઈ માર્ગના સ્થાન હોતા નથી, કોઈ કર્મ નથી, કોઈ ગુણ સ્થાન નથી. આ વાતને ફરી આપણે બરાબર ગંભીરતાપૂર્વક લઈએ અને આગળ હવે વાત લઈએ. અહીંયા સંયમની વાત હવે આપણે લેવાની છે. સંયમ તો સંયમ એટલે શું? સંયમ એટલે ચારિત્રની વાત છે. એમાં સંયમ આપણે જાણીએ છીએ બે પ્રકારે, સાગાર અને અનાગાર. સાગાર એટલે પરિગ્રહ સહિતની દશા છે, અનાગાર એટલે પરિગ્રહ વિનાની દશા છે. મુનિનો સંયમ જે છે તે અનાગાર સંયમ છે અથવા તો નિરાગાર સંયમ છે. એમને કોઈપણ પ્રકારના પરિગ્રહ હોતા નથી, બાહ્ય કે અંતરંગ કોઈ પરિગ્રહ એમને હોતા નથી. 10 પ્રકારના બાહ્ય પરિગ્રહને ત્યાગી અને મુનિ થાય છે અને 14 પ્રકારના અંતરંગ પરિગ્રહ છે એને પણ એ છોડે છે, એવી એ મુનિની દશા હોય છે. 14 પ્રકારના અંતરંગ પરિગ્રહમાં 9 કસાય છે. ક્રોધ, માન, માયા, લોભ એ કસાયો 4, 13 અને મિથ્યાત્વ એમ 14 પ્રકારના અંતરંગ કસાયો રહિત મુનિની દશા હોય છે. એવા મુનિનું જે ચારિત્ર જે છે એ પોતે પોતાના સ્વરૂપમાં લીનતા અને સ્થિરતાનો પુરુષાર્થ કરે છે, એ નિશ્ચય ચારિત્ર છે. અને એ ચારિત્રની અંદર જે ભેદ પડે છે, એ ચારિત્રની અંદર પણ જે ભેદ પડે છે એની અહીંયા વાત કરતા કહે છે કે એવા ભેદ જીવને નથી. સાગર ચારિત્ર છે તે શ્રાવકનું ચારિત્ર હોય છે, એટલે જેને સમ્યક દર્શન થયું છે અને એ 12 વ્રતધારી શ્રાવક થાય છે, 11 પ્રતિમાધારી શ્રાવક થાય છે, એનું એ ચારિત્ર છે. એ પણ પોતે પોતાના સ્વરૂપમાં લીનતાનો પુરુષાર્થ કરે છે અને એને પણ વ્રત તપ આદિ હોય છે. એમાં પણ ભેદ છે. આપણે 11 પ્રતિમા લઈએ છીએ તો 11 પ્રતિમા એટલે 11 પ્રતિજ્ઞા, ઓકે, 11 પડીમાં દિગંબર પ્રમાણે આપણે જે કહીએ છીએ તે, એમાં 12 વ્રત આવી જાય છે, 12 વ્રત ધારી શ્રાવક હોય છે. તો એમાં પણ જે પ્રકારના ભેદ દર્શાવ્યા છે, એ ચારિત્રના ભેદ જે દર્શાવવામાં આવ્યા છે એ ભેદ, એટલે કોઈ પણ પ્રકારે હોય જે ચારિત્રના ભેદની વાત જે છે એ સંયમમાં અહીંયા દર્શાવવી છે કે એવા ભેદરૂપે સંયમ હોતો નથી. આત્માને કોઈ એવી દશા છે જ નહીં. આત્મા તો ત્રિકાળ શુદ્ધ છે, આત્મા તો ત્રિકાળ શુદ્ધ જ છે. એ વાત અહીંયા સમજાવતા ગુરુદેવે અહીંયા કહ્યું છે પારા નંબર 118 ઉપર ત્રીજા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે સંયમના પણ ભેદો જીવને નથી, કેમ કે તે પુદ્ગળ પરિણામ છે. કેમ કે તે પુદ્ગળ પરિણામ છે. આત્મા શુદ્ધ જ્ઞાયક ભાવ ત્રિકાળ એક રૂપ છે, એમાં સંયમના ભેદ કેવા? સંયમના ભેદ હોય જ નહીં. ભેદના લક્ષ્ય તો રાગ જ થાય. ભેદ પાડો એટલે વિકલ્પ થયો ને, વિકલ્પ થાય એટલે રાગ થયા વિના રહે જ નહીં. ભેદ પાડીને કંઈ પણ વસ્તુ સમજીએ છીએ એ આખો વ્યવહાર થઈ જાય છે અને એવા વ્યવહાર દ્વારા આત્મામાં જવાતું નથી. ભેદ પાડીને વિકલ્પ દ્વારા સમજીએ છીએ તો વિકલ્પમાં રહેવાય છે, વિકલ્પને છોડીને સ્વરૂપમાં જવાય છે, એટલે કોઈ વસ્તુ ભેદ પાડી અને આત્મામાં લઈ જનારી નથી. સમજવા માટે આપણે ભેદ પાડીએ છીએ. જે વસ્તુ એક સમયમાં થાય છે એનું લાંબુ આખું વિસ્તૃત વર્ણન કરીએ તો 1 કલાક થાય. એનું વર્ણન કરવા બેસીએ ભેદ પાડીને તો 1 કલાક થાય. અનુભવ થયો એ 1 સમયનો અનુભવ જે હોય એનું વર્ણન કરવા બેસીએ તો 1 કલાક થાય. 2 સેકન્ડમાં જે સ્વાદ આપણને આવે છે એના વિશેનું બધું વર્ણન કરીએ કે એમાં કયા કયા ઇન્ગ્રેડિયન્ટ ને શું ને કેવી રીતે ને કેમ ને બધાની કેરેક્ટરિસ્ટિક ને બધો અભ્યાસ કરીએ તો 15-20 મિનિટ નીકળી જાય, જે 2 સેકન્ડમાં સ્વાદમાં આવી ગયું. એટલે જે આપણે જાણીએ છીએ, જે અભ્યાસ કરીએ છીએ, એ બધી વસ્તુ જે છે એ આખો વ્યવહાર છે, એ વ્યવહાર છે. અહીંયા વાત એ છે કે આત્માના જે શુદ્ધ પરિણામ થાય ત્યારે એ આત્માનું અવલોકન થાય છે, આત્માનું દર્શન થાય છે, આત્માનો અનુભવ થાય છે અને એ અનુભવ પ્રત્યક્ષ છે, એ અનુભૂતિ પ્રત્યક્ષ છે, એમાં આનંદનો અનુભવ થાય છે અને એ વખતે સંયમના કોઈ ભેદો એને એમાં દેખાતા નથી. એટલે જો ભેદમાં જે રમી રહ્યો હશે, સંયમના કેટલા ભેદ ને કઈ કઈ પ્રકારે ચારિત્ર ને શું ને આ તે બધામાં જો પડી ગયો હશે તો એ આત્મામાં જઈ શકશે નહીં અને એને અનુભૂતિ પણ થશે નહીં. તો એ વાત કરતા ગુરુદેવ અહીંયા કહે છે કે ભેદના લક્ષ્ય તો રાગ જ થાય, માટે અભેદમાં, અભેદ એટલે ભગવાન આત્મા, એમાં ચારિત્રના ભેદો પાડવા એ પૂદગલના પરિણામ છે. ચારિત્ર પર્યાય છે અને ચારિત્ર ત્રિકાળી ગુણ પણ છે. જો બે વાત અહીંયા લીધી છે, સાથે ઊંચવાળા બધાના જે છે એ નીકળી જાય એટલા માટે સ્પષ્ટ કર્યું છે કે ચારિત્ર ત્રિકાળી ગુણ પણ છે અને ચારિત્ર પર્યાય પણ છે. એ ત્રિકાળી ચારિત્ર ગુણના ભેદ પર્યાયમાં ભાસવા તે વિકલ્પનું કારણ છે. ચારિત્ર ગુણ શુદ્ધ નિર્મળ ગુણ છે, એટલે કે ભગવાન આત્મા શુદ્ધ નિર્મળ છે, એ આનંદદાયક છે. ચારિત્ર ગુણને લીધે થઈને શું થાય, એના ફળ સ્વરૂપે સુખની પ્રાપ્તિ થાય, તો એવો એ સુખનો સાગર ભગવાન આત્મા એ ચારિત્ર ગુણને કારણે છે. એમાં તમે ભેદ પાડો અને પર્યાયની અંદર એના ભેદ તમને જણાતા હોય તો એ તમારા વિકલ્પનું કારણ છે. કઈ ગુણમાં એવા ભેદ પડતા નથી, એટલે કે ભગવાન આત્માના મૂળ સ્વરૂપમાં એવા કોઈ ભેદ છે જ નહીં. તેથી ભેદને પૂદગલના પરિણામમય કહ્યા છે. સંયમ સ્થાનો વિકલ્પ લક્ષણાની એટલે ભેદ સ્વરૂપ છે. વિકલ્પ લક્ષણાની એટલે વિકલ્પ જેનું લક્ષણ છે એવા ભેદ સ્વરૂપ. ભેદ સ્વરૂપ વસ્તુ હોય એને આપણે વિકલ્પ લક્ષણાની કહીએ. એટલે અહીંયા એમ કહ્યું છે કે સંયમ સ્થાનો પણ એવા ભેદ સ્વરૂપ છે. શાસ્ત્રની ભાષામાં એને એમ કહ્યું કે વિકલ્પ લક્ષણાની, એટલે સંયમના સ્થાનો પણ વિકલ્પ લક્ષણાની એટલે ભેદ સ્વરૂપ છે. માટે ત્રિકાળી શુદ્ધ જીવદ્રવ્યમાં આ સંયમના ભેદ સ્થાનો નથી. સંયમના એવા ભેદ સ્થાનો ભગવાન આત્મામાં નથી. ગુરુદેવ કહે છે કે માર્ગ બહુ અલૌકિક છે ભાઈ, પરંતુ લોકોએ તેને બહારના માપથી માપીને કલ્પી લીધો છે એટલે બધી મુશ્કેલી પડે છે. આનો ત્યાગ કર્યો ને, આનો ત્યાગ કર્યો ને, આ ત્યાગ કર્યો ને, અને આ રાગ ઘટાડ્યો ને. પણ ધ્રુવ ચૈતન્ય વસ્તુ દ્રષ્ટિમાં આવ્યા વિના, ભગવાન આત્મા દ્રષ્ટિમાં આવ્યા વિના, ત્રિકાળી નાયક દ્રષ્ટિમાં આવ્યા વિના કોઈ રાગ જતો નથી. ગુરુદેવ સ્પષ્ટ કરે છે અહીંયા, એ માનીને બેઠો છો ને તમને રાગ ઓછા થયા અને દ્વેષ ઓછા થયા, અને ભાઈ એમ હોતું જ નથી. મિથ્યા દ્રષ્ટિને કોઈ રાગ ઓછા થતા જ નથી. એ શુભ ભાવમાં વર્તે ને તો પણ મિથ્યા દ્રષ્ટિને એટલા ને એટલા જ રાગ પડ્યા છે. આગળ વાત આવે છે, ગુરુદેવે જ કહ્યું છે, હું મારા ઘરનું નથી કહેતો પ્રભુ, એમ ન સમજી લેશો. શાસ્ત્રની વાત છે, મિથ્યા દ્રષ્ટિને ખરેખર સાચા અર્થમાં એને કંઈ જતું નથી, એ બધું ઉપલક્ષ હોય છે. ગુરુદેવ અહીંયા એ વાત કરે છે કે ચૈતન્ય વસ્તુ દ્રષ્ટિમાં આવ્યા વિના રાગ કેવી રીતે ઘટે. રાગનો તથા ભેદનો જેમાં અભાવ છે એવો ભગવાન આત્માને દ્રષ્ટિમાં લીધો હોય તો રાગ ઘટે, એ સિવાય ખરેખર રાગ ઘટે નહીં. એટલે ખરેખર રાગ ત્યાં સુધી ઘટતો નથી, બહુ સ્પષ્ટ લખ્યું છે. અને અહીંયા મોક્ષ માર્ગ પ્રકાશકમાંથી એક પ્રશ્ન લીધો છે કે શિષ્યએ પ્રશ્ન કર્યો કે શુભભાવ વાળાને અશુભ રાગ તો ઘટે છે, જેને શુભભાવ હોય એને અશુભ રાગ ઘટ્યો કે નહીં? શુભ ભાવમાં હોય ત્યારે અશુભ નથી, એટલે અશુભ ભાવ ઘટ્યો કે નહીં, પ્રશ્ન કર્યો છે ત્યાં. માટે એટલું તો ચારિત્ર કહેવાય કે નહીં? તો એના જવાબ રૂપે પંડિત ટોડરમલજીએ જે કહ્યું છે એ પણ અહીંયા ગુરુદેવે આપ્યું છે કે ત્યાં કહ્યું છે કે સમ્યક દર્શન જેને હોય, જેને અભેદની દ્રષ્ટિ થઈ હોય, તેને જ શુભ ભાવમાં અશુભ રાગ ઘટે છે. પણ જેને સમ્યક દર્શન નથી થયું, જેને ભગવાન આત્માની દ્રષ્ટિ નથી થઈ, જેને વસ્તુની દ્રષ્ટિ નથી થઈ, તે ચૈતન્ય નિધાન છે, તે નજરમાં આવ્યું નથી, તે જીવનો શુભ ભાવ વખતે અશુભ ભાવ ઘટ્યો જ નથી. જે ભગવાન આત્મા ત્રિકાળ નાયક એ જેને દ્રષ્ટિમાં આવ્યો નથી એને ખરેખર તો અશુભ ભાવ ઘટ્યો જ નથી. શુભાશુભ ભાવ રહિત શુદ્ધ ચૈતન્ય વસ્તુને જાણ્યા વિના શુભ ભાવ વખતે અશુભ ઘટે એમ ત્રણ કાળમાં બનતું નથી. એટલે કે શુભાશુભ ભાવ વર્તતો હોય છતાં પણ અશુભ ભાવ ઘટી જાય એમ બનતું નથી. શુદ્ધ ચૈતન્ય વસ્તુ ભગવાન આત્મા એને મેં દ્રષ્ટિમાં લઈ એની અનુભૂતિ કરે, એવો સમ્યક દ્રષ્ટિ થાય, એને અશુભ ઘટે. સમ્યક દર્શન વિના મિથ્યાત્વ અંદરમાં પડેલું છે એ ગમે તેવા શુભભાવ કરે તો પણ એને અશુભ ઘટતું નથી. શુદ્ધ ચૈતન્ય વસ્તુને જાણી નથી અને એના જાણ્યા વિના શુભભાવ વખતે અશુભ ઘટે એમ ત્રણ કાળમાં બનતું નથી, કેમ કે તેને મિથ્યાત્વ તો આખું પડ્યું છે. ગુરુદેવ કહે છે કે ભાઈ, ત્રિકાળ પૂર્ણ આનંદના નાથને જેણે અનુભવમાં લીધો છે તેને શુભભાવ વખતે અશુભ ઘટે છે. જેને આત્માની દ્રષ્ટિ થઈ છે, અવલોકન થયું છે, મિથ્યાત્વ ગયું છે, એવું સમ્યક દ્રષ્ટિ જ્યારે પોતે ધ્યાનમાં નથી અને બહારમાં છે, વિકલ્પમાં છે, એને જ્યારે શુભ ભાવ હોય ત્યારે ખરેખર એને અશુભ ઘટે. પણ પેલો મિથ્યા દ્રષ્ટિ છે, એને પણ શુભ ભાવ હોય તો એ શુભ ભાવ વખતે એનો અશુભ કઈ જતો રહ્યો હોય એમ બનતું નથી, કેમ કે એની દ્રષ્ટિ વિપરીત છે, માન્યતા વિપરીત છે. શુભ દ્વારા એને પ્રાપ્ત કરવાની તો માન્યતા છે, શુભ દ્વારા એ ધર્મ સમજે છે, શુભ દ્વારા એ મોક્ષ માર્ગ સમજે છે, જે બંધાવાનું કારણ છે એને એ મોક્ષનો માર્ગ માને છે. એટલે એવો મિથ્યા દ્રષ્ટિ વિપરીત દ્રષ્ટિવાળો છે એ ગમે તે પ્રકારે શુભ ભાવ કરે પણ એથી કરીને ખરેખર એના અશુભ ભાવ ટળતા નથી. એ તો સામે એવું નિમિત્ત આવતા તરત જ એનો અશુભ ભાવ આવી જાય છે. મિથ્યા દ્રષ્ટિ જે છે અને સમ્યક દ્રષ્ટિ બંને છે, બંને શુભ ભાવ એક પ્રકારનો કરતા હોય એ દિવસે શુભ ભાવ એમને વર્તતો હોય. દાખલા તરીકે બંને સાથે બેસી અને ઉપવાસ કરી અને રહ્યા હોય, પણ મિથ્યા દ્રષ્ટિ અને સમ્યક દ્રષ્ટિમાં ફેર કેટલો છે કે મિથ્યા દ્રષ્ટિને વિકલ્પમાં શું હોય કે આજે આ ઉપવાસ કર્યો છે ને કાલે સવારે પારણું કરવું છે ને પછી ઓફિસે જવું છે ને આ કરવું છે, એવા જ વિકલ્પ હોય. કોઈ પણ પ્રકારે સંસારના જ વિકલ્પ હોય, કેમ કે આત્માને તો જોયો જ નથી, એટલે આત્મા સંબંધીનો તેને વિકલ્પ આવવાનો જ નથી. બહુ બહુ કંઈક વાંચશે તો બરાબર છે કે આ ઠીક છે, તો બધું બરાબર છે, એટલે આપણે તો હવે ઉપવાસ કર્યો એટલે એટલું તો પુણ્ય બંધાયું ને, આવો વિકલ્પ હોય. પણ વિકલ્પમાં ભગવાન આત્મા ક્યાંથી આવવાનો હતો કે કેવું સ્વરૂપ છે અને કેવો છે, કેમ કે એ તો જોયો જ નથી, વસ્તુ જોઈ નથી, એના વિશે શું વિચાર કરશે? કદાચ વિચાર કરે વિકલ્પમાં તો પણ શું, શબ્દમાં રહી જાય, એની દ્રષ્ટિ સાચી હોય નહીં. એટલે દરેક જગ્યાએ એ જાગૃતિ રાખી ન શકે, કેમ કે એ ઉદ્યમપૂર્વક જાગૃતિ રાખવા બેસશે તો એ ઢોંગ કરશે, બીજું શું કરશે, કેમ કે આત્માને તો એને જાણ્યો જ નથી. જ્યારે એ સાથે રહેલો પેલો સમ્યક દ્રષ્ટિ છે એ ઉપવાસ કરીને બેઠો હશે તો શું હશે? એ ગમે તે બીજું કામ કરતો હોય ને એની દ્રષ્ટિ આત્મા તરફ જ રહે, ભગવાન આત્મા હું છું, ત્રિકાળ એક સરખો છું, બધાથી જુદો છું, અને જે કંઈ કામ કરતો હોય એનાથી પોતે જુદો પડે. એ સમયે જ જુદો પડે કે આ જે કાર્ય થઈ રહ્યું છે એ મારું નહીં, એનાથી હું જુદો છું. દરેક સમયે સમ્યક દ્રષ્ટિ એ જે કંઈ કાર્ય થઈ રહ્યા છે, જે કંઈ પર્યાય ઉદયમાં આવી છે, જે કંઈ કર્મ ઉદયમાં આવ્યા છે અને જે પર્યાય છે, એ પર્યાયથી પોતે પોતાને જુદો અનુભવે છે અને એમ જ એનો વિકલ્પ રહે છે. સમ્યક દ્રષ્ટિ ભલે કંઈ પણ કરતો હોય પણ એને એનાથી એ જુદું દેખાય છે, એટલે સમ્યક દ્રષ્ટિની દ્રષ્ટિ આત્મા તરફ રહે છે એનો અર્થ એવો થાય છે. સમ્યક દ્રષ્ટિને બધું સમ છે એમ કહેવામાં આવે છે, એનો અર્થ પણ એમ જ થાય છે કે બધું પોતાથી જુદું છે. સમ છે એટલે કે જીવ છે તે જીવ છે, પૂતગળ છે તે પૂતગળ છે. પૂતગળની વિવિધતા કે એના આશ્ચર્યો એને જણાતા નથી, અને જીવ ગમે તે પર્યાયમાં રહ્યો હોય છતાં પણ એને એના તરફ સંભાવ એ રીતે છે કે બધા જીવ છે, એ કીડીમાં પણ છે તે જીવ છે, અને પતંગિયામાં પણ જીવ છે, ઘાસમાં પણ જીવ છે. એટલે કોઈ પણની હિંસા જે થાય છે તો એ જીવની હિંસા કરવાનો ભાવ છે, એ અશુભ પરિણામ છે. અને એનાથી જુદા પોતાના સ્વરૂપની હિંસા એ નિશ્ચયથી એ હિંસા છે, એટલે એનાથી પોતે બચે છે, પોતાના સ્વરૂપની હિંસા ન થાય એવા ભાવ સહિત હોય છે. એટલે સમ્યક દ્રષ્ટિ અને મિથ્યા દ્રષ્ટિના વલણમાં ઘણો ફેર હોય છે. એટલે બંનેના શુભ ભાવ આપણને બાહ્યમાં સરખા દેખાતા હોય છતાં પણ બંનેના પરિણામમાં ઘણો ફેર હોય છે. એટલે મિથ્યાત્વ આખે આખું પડ્યું હોય અને ભગવાન આનંદનો નાથ ત્રિકાળ જ્ઞાયક એની દ્રષ્ટિ થઈ ન હોય, એને જાણ્યો ન હોય, જોયો ન હોય, તો હવે એવા શુભ ભાવ વખતે અશુભ ક્યાંથી ઘટે એમ અહીંયા ગુરુદેવે સ્પષ્ટતા કરી છે. એટલે કહે છે કે ભાઈ, ત્રિકાળ પૂર્ણ આનંદના નાથને જેણે અનુભવમાં લીધો છે, એટલે કે જે સમ્યક દ્રષ્ટિ થયો છે, તેને શુભભાવ વખતે અશુભ ઘટે છે અને તે ક્રમે ક્રમે રાગ ઘટીને નાશ થઈ જાય છે. જેમાં રાગ નથી, ભવ નથી, ભવના ભાવ નથી, ભવ કરવાના ભાવ નથી, સારી ગતિ, સારી ગતિ એવા કોઈ ભાવ નથી, કોઈ ગતિ જ કરવી નથી, અપૂર્ણતા નથી એવા પૂર્ણ સ્વભાવમય શુદ્ધ ચૈતન્ય ભગવાનના નિધાનને જેણે જોયું છે એટલે સમ્યક દ્રષ્ટિ, તેને શુભભાવ વખતે અશુભ ઘટે છે અને તે શુદ્ધ ચૈતન્યના આશ્રયે શુભભાવને પણ ઘટાડીને ક્રમે કરીને સ્વ આશ્રયની પૂર્ણતા કરી અને મુક્તિ પામશે. પછી તો શુભભાવ તરફ પણ કંઈ એને લક્ષ્ય હોતું નથી. શુભભાવ આવ્યો છે તો એ શુભભાવને પણ એ પોતે પોતાથી જુદો માને છે કે આ મારું સ્વરૂપ નહીં, મારું તો ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે, આ શુભભાવ છે એનાથી જુદો હું ભગવાન આત્મા છું. સમ્યક દ્રષ્ટિની વાત લઈએ તો ઘણો સમય જાય, એના ભાવની વાત લઈએ તો પણ ઘણો સમય જાય, અને જેવા સમ્યક દ્રષ્ટિનો ભેટો થાય તો બોલ્યા ચાલ્યા વગર શાંત ચિત્તે સાંભળવું, પોતાના જ્ઞાનને ત્યાં પ્રદર્શિત કરવાની કોશિશ ન કરવી. સમ્યક દ્રષ્ટિના એક વાક્યની અંદર શાસ્ત્રોના સાર ભરેલા હોય છે. એ નાની અમથી વાત કરે એમાંથી ઘણો બોધ મળી જાય. એટલે સમ્યક દ્રષ્ટિ પુરુષનો ભેટો થાય અને એમની જ્યારે વાત સાંભળવા મળે ત્યારે ખૂબ એક ચિત્તે વિશ્વાસપૂર્વક સાંભળવી. ગુરુદેવે તો ઘણી વાત કરી છે, બેનશ્રીબેને ઘણી વાત કરી છે, પણ સોગાણીજીની વાત લઈએ તો સોગાણીજીના પત્રમાંથી તમને એ વાત મળશે. સોગાણીજી લખ્યું છે કે જે પર્યાયને થવું હોય તે થાય, અમે તો માત્ર જ્ઞાયક છીએ. હવે એ કંઈ કહેવા ખાતર કહ્યું હોય એમ નહીં, એ અનુભવતા હોય એટલે એ વાત એમાં આવી જાય, સહજ રીતે આવી જાય. પર્યાયની કોઈ ચિંતા જ નથી, કેવી પર્યાય થવી, શું થવી, અને પર્યાય નું લક્ષ પણ નહીં. પર્યાય જે થવાની તે થાય, ભલે ને થાય. પર્યાય ના એ જ્ઞાતા દ્રષ્ટા થઈ ગયા, પોતે તો શુદ્ધ ચૈતન્ય ધ્રુવ છે એ ભાવમાં જ રહી ગયા. એવા ભાવમાં જે રહી ગયેલી વ્યક્તિ હોય સમ્યક દ્રષ્ટિ, એની પાસે પાંચ મિનિટ બેસીએ ને તો એ ઘણું સાંભળવાનું મળે ને ઘણું જાણવાનું મળે, ભલે ને બે વાક્ય જ બોલે પણ બહુ મહત્વના હોય. સમ્યક દ્રષ્ટિનો આવા વિચાર હોય. એટલે શુભભાવની વાત લઈએ તો શુભભાવ સાથે પણ કંઈ સમ્યક દ્રષ્ટિ જોડાયેલા હોય એમ નથી હોતું, એનાથી એ અલિપ્ત જ હોય છે, એ કોઈ પણ ભાવ સાથે જોડાતા જ નથી. એ બધા ભાવને દરેક સમયે સમયે પોતાથી જુદા પાડી લે છે. દરેક સમયે એને ભાન છે કે એ હું નથી, એવું ભાન એને દરેક સમયે વર્તે છે. આપણે પેલા નાટકમાં પેલો રોલ કરનારની વાત લીધી હતી ને, નાટકમાં કોઈ વ્યક્તિ ભિખારીનો રોલ કરે છે તો દરેક વખતે એને ખ્યાલ છે કે હું કંઈ ભિખારી નથી, એ વાત તો એને રહે જ છે. ભિખારીનો રોલ ગમે તેટલો સારો કરતો હોય, લોકોને આંખમાં આંસુ આવે એવો ભિખારીનો રોલ કરતો હોય, પણ છતાંય એ પોતે અંદરમાં એક ક્ષણ માટે પણ ભૂલે છે કે હું કોણ છું. એ પોતે ભિખારી નથી એ વાત નથી ભૂલતો નથી, હું ભિખારી નથી એ વાત તો સતત એને યાદ રહે છે, સતત એમ જ છે, અંતરમાં એમ છે. એવું સમ્યક દ્રષ્ટિને હોય છે કે આ જે કંઈ કાર્યો થતા હોય તો દરેક કાર્યથી પોતે અલિપ્ત થઈ જાય છે. એ વખતે વિકલ્પની જરૂર પડતી નથી, એમ નથી કે દરેક વખતે એમને વિકલ્પ કરીને જુદા પડવું પડે, એમ પણ નથી હોતું. પોતે ભગવાન આત્મા તરફ દ્રષ્ટિ કરી છે અને એની શ્રદ્ધા જે થઈ છે તો એમ શ્રદ્ધા વર્તતી હોય છે, ગમે તે કાર્ય ચાલતું હોય, ગમે તે કાર્ય થતું હોય. કૃપાળુદેવને હીરાનો વેપાર થતો હશે તો શું હીરાના વેપારમાં ઓતપ્રોત થઈને બધું ભૂલી જતા હશે? એમ નહીં. હીરાનો વેપાર થાય તો હીરાનો વેપાર એના કારણે થાય, પૂતગળની પર્યાય એના કારણે થાય, કૃપાળુદેવ પોતે પોતાના સ્વરૂપ સાથે જ રહ્યા હોય. અને એવા તો ઘણા પ્રસંગો એમના જીવનમાંથી જાણવા મળશે કે એમને એ તરફનું કેટલું લક્ષ હતું. અત્યારે એ વાત આપણે નથી લેતા, પણ અહીંયા તો સમ્યક દ્રષ્ટિને શુભભાવની વાત અહીંયા ચાલતી હતી એટલે આ વાત લીધી છે કે એને શુભભાવ પ્રત્યે પણ કોઈ લગાવ નથી, રૂચિ નથી, એટલે શુભભાવ પણ ઘટીને ક્રમે ક્રમે સ્વના આશ્રયે પૂર્ણતા અને મુક્તિ પ્રગટ કરે છે એ વાત અહીંયા આપણે રહેવાની હતી. સંયમના સ્થાનને શું કહ્યું? વિકલ્પ લક્ષણાની એટલે ભેદ સ્વરૂપ ગયા અને એવા ભેદ સ્વરૂપ આત્મામાં નથી માટે એને અનુભૂતિને કાળે નથી એમ કહી અને આત્માના નથી એમ કહીને જુદા પાડી દીધા. હવે એના પછી આગળ આપણે વાત લઈએ. હવે દર્શનની વાત આવે છે, જ્ઞાનની પહેલા વાત કરી, હવે દર્શનની વાત છે. તો દર્શનના ભેદ આપણે સમજીએ છીએ, જાણીએ છીએ કે ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન, કેવળ દર્શન, એવા ચાર જે છે એ દર્શનના ભેદ છે. અને વિપરીત દર્શનના પાંચ ભેદ છે, નિંદ્રા, નિંદ્રા નિંદ્રા, પ્રચલા, પ્રચલા પ્રચલા અને સ્થાન વૃદ્ધિ. એમ પાંચ ભેદ એ લઈએ છીએ કે કુલ નવ ભેદ થાય છે. તો અહીંયા ગુરુદેવ કહે છે કે આ બધા ભેદ સ્થાનો છે તે વસ્તુમાં, એટલે કે ભગવાન આત્મામાં નથી, જીવ દ્રવ્યમાં નથી. શુદ્ધ વસ્તુ તો પરમ પવિત્ર છે, પરંતુ પર્યાયમાં જે અશુદ્ધતા થાય છે, પર્યાયમાં જે અશુદ્ધતા થાય છે તે પોતાના ઊંધા પુરુષાર્થથી થાય છે, કર્મને લઈને નહીં. અને પોતે રાગમાં રોકાયો છે તે પણ કંઈ કર્મને કારણે નહીં, પણ પોતાના પ્રમાદને કારણે, પોતાની ભૂલને કારણે એ એમાં રાગમાં કે દ્વેષમાં રોકાયો છે. પંચાસ્તિકાયમાં આવે છે કે વિષયની પ્રતિબદ્ધતા છે તેથી જીવ રોકાયો છે, કર્મને લઈને નહીં. પાંચ ઇન્દ્રિયના વિષયો એના તરફ એ પ્રતિબદ્ધ થયો છે એટલે એ એમાં રોકાયો છે. એમ નથી કે કર્મ એને એમાં રોકી જાય છે, એમ નથી કે શરીરની એવી દશા છે એટલે એને એવા થાય છે રાગ અને દ્વેષના ભાવ, એમ નથી. એટલે એ વખતે જે કારણ છે તે ઉપાદાન કારણ એનું પોતાનું છે, એ વખતે અશુદ્ધ ઉપાદાન એનું પોતાનું જ છે. હજી કેટલાક નિમિત્તના રશિયાઓને હજી પ્રશ્ન થાય છે, તો અહીંયા પ્રશ્ન ફરી પાછો એ વાતનો લીધો છે કે એમ ન બને કે ઉપાદાન કારણ જે છે તે 50% અને નિમિત્ત કારણ પણ 50%, એમ માનીએ તો ઉપાદાન કારણ જે છે એના 50% રાખીએ અને નિમિત્ત કારણના પણ 50% રાખીએ, એવું રાખીએ તો? ગુરુદેવે કહ્યું કે ના, એવું નહીં, એવું હોય જ નહીં. 100 એ 100% અપરાધ પોતાનો જ છે, એમાં કોઈ નિમિત્તનો અપરાધ છે જ નહીં, પોતાનો અપરાધ છે. અને એ બીજા ઉપર ઢોળી દેવા માંગે છે એ વાત બરાબર નથી. 100 એ 100% જે છે તે આત્માની ભૂલના આત્મામાં અને નિમિત્તના 100% નિમિત્તમાં, એને અહીંયા આત્મા સાથે કોઈ સંબંધ નથી. વસ્તુ જુદી હોય, નિમિત્ત જે છે દ્રવ્ય જુદું હોય અને અહીંયા આત્મદ્રવ્ય જુદું હોય, એ પેલું અહીંયા શું કરે? છોકરા નકામાનો નિમિત્ત 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 કરી અને તું ભોળવાય છે, નકામાનો ભ્રમ કરી અને તું આ સંસારમાં રખડે છે. હવે એના પછી જે વાત આવે છે એ લેસ્યાની વાત આવે છે. આપણે જાણીએ છીએ કે 6 પ્રકારની લેસ્યા છે. 6 પ્રકારની લેસ્યા, કૃષ્ણ લેસ્યા, નીલ લેસ્યા, કાપોત લેસ્યા, પિત્ત લેસ્યા, પદ્મ લેસ્યા અને શુક્લ લેસ્યા. 3 અશુભ લેસ્યા છે, કૃષ્ણ, નીલ અને કાપોત, અને પિત્ત, પદ્મ અને શુક્લ એ શુભ લેસ્યા છે. જો આ શુક્લ લેસ્યા છે એટલે કે એ શુક્લ ધ્યાન નથી, એ વસ્તુ જુદી છે. આ તો ભાવ છે, શુભ ભાવ હોય છે, એ આ તો શુભ ભાવ હોય છે. એટલે આવા જે લેસ્યાના ભેદો જે છે એ પણ આત્મામાં નથી, એ જીવની અંદર નથી. જેમ શુભ ભાવ નથી એ રીતે એ પણ આત્માની અંદર નથી. એના પછી ભવ્ય અભવ્યના ભેદની વાત લીધી છે, એને જરા સૂક્ષ્મતાથી આપણે સમજીએ કે ભવ્ય અને અભવ્ય. આપણે ભવ્ય કોને કહીએ છીએ? કાલી ભાષામાં આપણે એમ પહેલા તો લઈએ છીએ કે જે જીવ મોક્ષે જાય એ ભવ્ય, જે જીવ મોક્ષે ન જાય એ અભવ્ય. અને એમાં સંપ્રદાયમાં એવા ઉદાહરણ સાથે સમજાવવામાં આવે કે ભાઈ કેટલાક મગ આપણે બાંધતા હોઈએ તો કેટલાક મગ એવા હોય કોયડું એ ચડે જ નહીં, એવા અભવ્ય જીવો છે એ કોયડું મગ જેવા છે, આવું બધું સમજાવવામાં આવે છે. આપણે તત્વની વાતને સમજીએ, ભવ્ય એટલે શું ને અભવ્ય એટલે શું? બધા આત્મા તો સરખા છે, બધા આત્મા અનાદિના છે, બધાની ઉંમર સરખી છે, કોઈ આગળ પાછળ ઉત્પન્ન થયા નથી, છતાં ભવ્યપણું ને અભવ્યપણું જે છે તે શું છે? તો કે ભવ્ય જીવ જે છે એ પોતે પોતાના જ્ઞાન સ્વભાવ ભાવે પરિણમી જાય છે, અભવ્ય જે છે તે પોતે જ્ઞાન સ્વભાવે પરિણમતો નથી. અભવ્ય જીવ દીક્ષા ગ્રહણ કરે છે અને 6ઠા ગુણસ્થાન જેવું બાહ્ય ચારિત્ર પણ એનું હોય છે, ખૂબ તપ વગેરે બાહ્યમાં હોય છે, ખૂબ શુભ ભાવ પણ હોય છે, પણ પોતે જ્ઞાન સ્વભાવે પરિણમતો નથી. એટલે એ સમ્યક દર્શન વિના, બાહ્યમાં 6ઠા જેવું હોય છે પણ 6ઠું હોય નહીં, કેમ કે સમ્યક દર્શન છે નહીં, જ્ઞાન સ્વભાવે પરિણમતો નથી એટલે સ્વરૂપની દ્રષ્ટિ થઈ નથી, સ્વરૂપ તરફ નો કદાચ પુરુષાર્થ કરતો હોય તો પણ એ સ્વરૂપને સ્પર્શ્યો નથી એવો છે, એટલે એ નવમી ગ્રહિક સુધી જાય દેવલોકમાં પણ સમ્યક દર્શન વિના એ પાછો પડે છે, એટલે એને પછી રખડવાનું જ થાય છે. એવા અભવ્ય અને અહીંયા ભવ્ય બંનેની વાત લેતા કહે છે કે એવા ભેદ પણ જીવને નથી. આ વાતને જરાક બેસાડવી પડશે. આપણને એમ થાય કે એવા ભેદ પણ જીવને નથી, જીવ બે પ્રકારના નથી, જીવમાં એવો ભેદ નથી. થોડોક પ્રશ્ન થાય. આમ તો તમે એમ કહો છો કે આવા જીવો કે જે જ્ઞાન રૂપે પરિણમી શકતા નથી, અને પાછું આમાં આમ કેમ આવ્યું? જો શાંતિથી સમજવા જેવું છે. કહે છે કે ભવ્ય અભવ્ય એવા ભેદ પણ જીવને નથી, ભવ્ય અભવ્ય પણ તો પર્યાયમાં છે. કેમ કે જે પરિણમન થાય છે આ જ્ઞાન સ્વભાવે પરિણમવું એ તો પર્યાયમાં છે ને પ્રભુ. જ્ઞાન સ્વભાવે પરિણમન થવું એ પર્યાયમાં છે, અને એવું જ્ઞાન સ્વભાવે પરિણમન નથી જ કરી શકતો એ અભવ્ય છે. એટલે ભવ્ય અભવ્ય પણ તો પર્યાયમાં છે. ચૈતન્ય સ્વભાવી વસ્તુમાં ભવ્ય અભવ્યના ભેદ નથી. તેથી જ ભવ્ય હો કે અભવ્ય, વસ્તુપણે શુદ્ધ હોવાથી પ્રત્યેક જીવ સમાન છે. બીજી અપેક્ષા નથી અહીંયા. બીજી બધી અપેક્ષા એ જે કંઈ આપણે અભવ્ય વિશે જાણતા હોઈએ એની અહીંયા દલીલ કરવાનો કોઈ અર્થ નથી. અહીંયા જે અપેક્ષા સમજાવવી છે એ અપેક્ષા લઈ અને વાત કરવાની છે. બીજી અપેક્ષા એ બીજી વાત આવે, બધી વાત બરાબર છે અભવ્ય વિશેની, પણ અહીંયા તો એ સમજાવવું છે કે એ પર્યાયમાં છે, અને વસ્તુ એટલે ભગવાન આત્મા ત્રિકાળ જે ધ્રુવ છે એની અંદર એવું કંઈ છે નહીં, એવા ભેદ છે નહીં. એટલે એ ભેદ અનુભૂતિના કાળે એને અનુભવાતા નથી, એની અહીંયા વાત કરી. હવે આગળ અહીંયા સંકિતના ભેદની વાત કરે છે. સંકિતના ભેદ ક્ષાયિક સમ્યક્ત્વ, ઔપસમિક સમ્યક્ત્વ, ક્ષયોપસમિક સમ્યક્ત્વ, એટલે ક્ષાયિક, ઉપસમ અને ક્ષયોપસમ એવા જે સંકિતના ભેદ છે તે પણ જીવને નથી. એવા ભેદ જીવમાં ક્યાંથી હોય? એ બધી દશા જે છે એ શુદ્ધતા અને અશુદ્ધતાના અંશ બંને સાથેની અવસ્થા છે, અને શુદ્ધતા અને અશુદ્ધતા કેટલા પ્રમાણમાં છે એમ જુદી જુદી અવસ્થાઓનું એમાં નિરૂપણ કરવામાં આવ્યું છે, એટલે એ રીતે એ બધા ભેદ છે. હવે ભગવાન આત્માને કોઈ અશુદ્ધતા જ નથી તો પછી એવા ભેદ ક્યાંથી હોય? બહુ સહેલું છે, સમજાય એવું છે. આ ગુણસ્થાનની વાત આપણે જયારે લઈએ છીએ, ચાર ગુણસ્થાનથી આગળ ઉપરની વાત અને એ બધી વાત જે લઈએ, અથવા તો પહેલા ગુણસ્થાન મિથ્યાત્વ અને બીજું સાસાધન ને બધી ગુણસ્થાન જે કહીએ છીએ એ પણ કંઈ જીવના મૂળ સ્વરૂપમાં નથી. એ તો એની દશા બતાવનારા છે, એ વસ્તુ બધી દશા બતાવનારી છે. એટલે સમ્યક્ત્વ જે છે એ ચોથા ગુણસ્થાને હોય છે, તો પછી એ ચોથા ગુણસ્થાનની દશા છે તો એ પાંચમાંથી કેટલી નીચી છે એનો ખ્યાલ આપણને આવે એ માટે આપણે ગુણસ્થાનના ભેદ લઈએ છીએ. તો એ જ રીતે એ પછી સમ્યક્ત્વ છે તો પછી એના ભેદ પણ જે છે એ પણ એવું સમજવા માટેના ભેદ છે, એની દશા કેવી છે એ માટેના એ ભેદ પાડવામાં આવ્યા છે. આવા ભેદ કંઈ આત્મામાં મૂળ સ્વરૂપમાં તો હોઈ શકે જ નહીં. એટલે જ્યાં અશુદ્ધતાનો અંશ જ નથી, જે બદલાતું જ નથી, જે ધ્રુવ છે ત્રિકાળ એક સરખું રહે છે, એને આવા ભેદ હોય નહીં. આ ભેદ બધા પર્યાયમાં હોય, આ ભેદ બધા પર્યાયમાં હોય. તો અહીંયા કહે છે ગુરુદેવ કે સમ્યક દર્શનનો વિષય જે અખંડ ધ્રુવ આત્મદ્રવ્ય છે તેમાં સમ્યક દર્શનના ભેદો નથી. સમ્યક દર્શનનો વિષય એટલે શું? કે જ્યાં દ્રષ્ટિ કરતા એને સમ્યક દર્શન થાય છે, સંકિત થાય છે, એ શું? એ ત્રિકાળ ભગવાન આત્મા ધ્રુવ જ્ઞાયક જે બદલાતું નથી એવું તત્વ એની દ્રષ્ટિ કરતા, એનું વલણ કરતા, પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને ત્યાં લઈ જતા, અને પછી એનો જ અનુભવ જ્યારે થાય છે ત્યારે કોઈ દ્વેત રહેતો નથી, અદ્વૈતપણે પોતે ભગવાન આત્મા એ રૂપે પરિણમી જાય છે, એવી એ જ્ઞાનની દશા છે, એવી એ પ્રત્યક્ષ અનુભવની દશા છે કે જેમાં એને અલૌકિક આનંદનો અનુભવ થાય છે, એવું સમ્યક દર્શન. એવું સમ્યક દર્શન જે છે એવા સમ્યક દર્શન કરવા માટેનો જે વિષય છે તે શુદ્ધ નિશ્ચયનેથી જણાવવામાં જે આવે છે એ આત્મદ્રવ્ય ત્રિકાળ જે શુદ્ધ છે તે, અખંડ છે તે, ભેદ વિનાનું છે તે, એવો અખંડ ધ્રુવ આત્મા એ આત્મદ્રવ્ય એ સમ્યક દર્શનનો વિષય છે, એટલે કે દ્રષ્ટિનો વિષય છે. એની અંદર આવા કોઈ ભેદ નથી, એની અંદર આવા ક્ષાયિક ઉપશમ કે ક્ષયોપશમ એવા સંકિતના ભેદ અંદર નથી. ગુરુદેવ કહે છે કે ભાઈ બહુ ઝીણું છે, બહુ ઝીણું છે એટલે સૂક્ષ્મ છે અને સમજવા જેવું છે. પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને સૂક્ષ્મ કરી અને આ વાતને સમજવી, જાણવી અને પછી એનું મનોમંથન ચિંતન કરવું, એને વાગોળ્યા કરવી, એટલે ધીરે 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 બહારમાંથી દ્રષ્ટિ છૂટી જાય, બહાર તરફનું વલણ ઘટતું જાય અને આત્મામાં રહેવાય. ગુરુદેવ કહે છે કે ભાઈ પ્રભુ તને પરમાત્મા બતાવવો છે ને, તને પરમાત્મા બતાવવો છે માટે આ વાત અમે કરીએ છીએ. આચાર્ય ભગવાને પણ એમ જ લીધું છે, અમૃતચંદ્રાચાર્ય ભગવાન અને કુંકુંદાચાર્ય ભગવાને પણ આપણને આત્મા બતાવવો છે એટલે આ બધું સમજાવ્યું છે. અને ગુરુદેવ પણ એ જ વાત કહે છે કે ભાઈ તને આત્મા બતાવવો છે અને પછી તને શુદ્ધ આત્મ સ્વરૂપ તારું તને પ્રાપ્ત કરાવી અને એવો શુદ્ધ આત્મા બનાવવો છે, એટલે સિદ્ધ બનાવવો છે. તું એવા અભેદ પરમાત્મ સ્વરૂપે છો કે તેમાં ગુણ ભેદ કે પર્યાય ભેદ નથી. તને પરમાત્મા બનાવવો છે એટલે શું કે તારું શુદ્ધ સ્વરૂપ તને દર્શાવી અને તને એવું પર્યાયમાં શાશ્વત રૂપે એવું પ્રગટ કરાવવું છે એટલે તું પરમાત્મા બને. એટલે પહેલા તો તને પરમાત્મા સ્વરૂપ દર્શાવવું છે કે કોણ પરમાત્મા છે, તારામાં રહેલો પરમાત્મા ક્યાં છે એ તને દર્શાવવું છે. તું ભગવાન આત્મા જ છો, જે તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન આપણે જેમને પરમાત્મા કહીએ છીએ એવું જ તારું સ્વરૂપ છે, એ દર્શાવી અને એવા સ્વરૂપમાં જવાનો માર્ગ દર્શાવી અને તને પરમાત્મા બનાવવો છે. એટલે અહીંયા દ્રષ્ટિનો વિષય કેવો છે એ દર્શાવવામાં આવ્યું છે. તું એવા અભેદ પરમાત્મા સ્વરૂપે છો, તું છો એમ ચોખ્ખું કહ્યું છે કે જેમાં ગુણ ભેદ નથી ને પર્યાય ભેદ પણ નથી. એવા ગુણનો ભેદ નથી કે આટલા ગુણ, આમ ગુણ, અનંત ગુણ તેમ એમ પણ નથી. એ બધા ગુણો એક રૂપે રહેલા છે, એમ કે એક 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 એવું નથી. એમાં બધા ગુણ અનંત ગુણ કહીએ પણ અનંત ગુણ એક રૂપે રહેલા છે, એનો આસ્વાદ એક રૂપે આવે છે. અને બીજું ગુણ ગુણીનો ભેદ પણ નથી. ગુણ ગુણીનો ભેદ એટલે આ દ્રવ્ય છે એ ગુણી અને એની અંદર આ ગુણો રહેલા છે એમ પણ ભેદ નથી. એ ગુણોનો સમૂહ એ જ દ્રવ્ય બને છે એટલે કોઈ એમાં ભેદ નથી. એટલે એવા ગુણ ભેદ કે પર્યાય ભેદ એમાં નથી. અને એવી અભેદ દ્રષ્ટિ થતાં તું અલ્પકાળમાં પર્યાયમાં પણ પરમાત્મા પદ પામીશ. અહીં ભેદનું લક્ષ છોડાવવા, ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિક એવા જે સંકિતના ભેદો જે છે એને પરમાત્મા સ્વભાવમાં નથી એમ કહ્યું છે. દ્રષ્ટિનો વિષય દર્શાવો છે ને એટલે એક સમયમાં પૂર્ણ જ્ઞાન રસકંદ શુદ્ધ ચૈતન્ય ગણ વસ્તુનો, ચૈતન્ય ચૈતન્ય ચૈતન્ય, નાયક 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 એવો ત્રિકાળી પ્રવાહ ધ્રુવનો એવો ને એવો છે, એની અંદર ભેદ ક્યાંથી પડ્યા? એમાં ભેદ કેવા? એમાં ભેદ નથી. માટે પ્રભુ તું ભેદનું લક્ષ છોડી દે, નિમિત્તનું લક્ષ છોડી દે અને જે ત્રિકાળી ધ્રુવ ચૈતન્ય છે ત્યાં દ્રષ્ટિ દે અને સ્થિર થા. ભેદનું લક્ષ છોડી દે અને નિમિત્તનું લક્ષ પણ છોડી દે. પરનું લક્ષ તું છોડી દે ભાઈ, વિકલ્પો છોડી અને તારે નિર્વિકલ્પ ધ્યાનમાં પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને એ શુદ્ધ ત્રિકાળી ભગવાન આત્મા છે એના તરફ લઈ જવો છે. તારું વલણ ત્યાં થવું જોઈએ. એનું મહાત્મા નહીં આવે ત્યાં સુધી તારી દ્રષ્ટિ એના તરફ થશે જ નહીં. તું રોજ સ્વાધ્યાય કરે છે પણ પ્રયત્ન ક્યારે કર્યો? રોજ સ્વાધ્યાય કરે છે છતાં પ્રયત્ન કેમ નથી કરતો? રોજ આ વાત આવે છે કે તું તારા ભગવાન આત્મામાં જાને પણ એમાં જવાનો પ્રયત્ન કેમ નથી કરતો? આટલા બધા સ્વાધ્યાય કરાવ્યા, આટલી બધી શિબિર થઈ, એલેમાં લગભગ 4 વખત થઈ ગયો પ્રોગ્રામ, ટેમ્પામાં, વોશિંગ્ટન ડીસીમાં, હ્યુસ્ટનમાં, શિકાગોમાં, ઘણી જગ્યાએ બધું, ઘણું બધું થયું, ડાલાસમાં, બધી જગ્યાએ કેટલા બધા પ્રોગ્રામ થયા. પણ કોઈએ ક્યારેય મને પૂછ્યું નથી કે હવે આત્મામાં કેવી રીતે જવું એ બતાવો, એનો પુરુષાર્થ કેવી રીતે કરવો, ક્યાંથી શરૂઆત કરવી. આ બધું બરાબર સમજવું છે, સમજ્યા છીએ, થોડું સમજ્યા છીએ, છતાંય હવે એમાં આત્મામાં જવા માટેનું આગળનું. અને હું ધારું છું કે જેટલા જેટલા જ્યાં બધા સ્વાધ્યાયકાર આવે છે, વ્યાખ્યાન કરતા આવે છે, એ બધી વાતો કરી જાય છે, વાતો કરતા હોય છે, પણ કોઈ એ તરફ લક્ષ આપતું નથી. મેં જયારે સામેથી એમ કહ્યું કે હવે ભાઈ આ જે અભ્યાસ કરીએ છીએ તો જે પ્રાપ્ત કરવાનું છે એ નિર્વિકલ્પ ધ્યાનની દશામાં પ્રાપ્ત કરવાનું છે, તો સાથે ને સાથે એ નિર્વિકલ્પ ધ્યાનમાં પ્રાપ્ત કરવાનું છે તો એવા નિર્વિકલ્પ થવા માટેનો પુરુષાર્થ પણ આપણે સાથે ને સાથે કરીએ. પણ એ શિબિરના આયોજકો વિદ્વાનો મોટા મોટા વર્ષોનો અભ્યાસ વાળા જે છે એમણે પણ હા પાડી, પણ હા ફાટેલી હા પાડી. આવે રમેશભાઈ કહે છે તો ના તો પડાય નહીં, કે મુખ્ય વક્તા તરીકે આપણને બોલાવ્યા હોય એટલે એમનાથી બિચારાથી ના તો પડાય નહીં, એટલે કે હા બરાબર રાખો તો પછી તમે, પણ ટાઈમસર પૂરું કરજો. બોલો, આ જે છે તે કહું છું. અત્યારે બધા જ બેઠા છે અને ઘણાને ખબર છે, બધા આવ્યા જ છે, બધા કોઈક ને કોઈક જગ્યાએ તો મને મળ્યા જ છો તમે. જયારે જયારે એની વાત કરી છે ત્યારે ત્યારે પહેલા તો બધાએ બતાવ્યું છે, એલેના વખતે પણ એમ ખરે બપોરે તમારે ધ્યાન કરવું છે. અને જયારે થયું ત્યારે લોકોને બહુ આનંદ થયો, કહો આ વાત આટલું બધું સરસ, કેટલા બધા પ્રશ્નો થયા, એક કલાકની જગ્યાએ બે કલાક પ્રોગ્રામ ચાલ્યો. મારે તો તમને એ કહેવું છે કે આટલા બધા વખતથી આપણે આ કરીએ છીએ, પણ જે મૂળ કરવાની જરૂર છે, જેને માટે હું ક્યારની વાત કરી રહ્યો છું, છેલ્લા બે વર્ષથી આ વાત ચાલી રહી છે. પ્રવચન સારનો સ્વાધ્યાય પૂરો થયો ત્યાર પછીથી નિયમિતપણે થોડા થોડા વખતે આ વાત કરી છે. કોઈ એના તરફ એટલી રૂચિ દેખાડતું નથી. હા, એવું બન્યું છે કે જેમને ઘેરે જવાનું થયું એમાં વ્યક્તિગત લોકોએ કેટલાક રસ લીધો છે, એની ના નથી. કેટલાક લોકો એવા પણ મળ્યા છે કે જે પોતે પોતાના વ્યવસાયનો સમય છોડી અને દોડી અને એ આત્મધ્યાન માટે સમજવા માટે આવ્યા હોય, એવું પણ બન્યું છે. ટેમ્પામાં એવું પણ બન્યું છે, પોતે પોતાના વ્યવસાયમાં એ સમય દરમિયાન પણ છોડીને બે કલાક માટે નીકળી જઈને પણ આવ્યા કે મારે આ વાત રહી ગઈ હતી, તમે જયારે કહ્યું ત્યારે, એમ કરીને ખાસ એના માટે આવ્યા હોય કે જેમને ઘેરે રહેવાનું થયું એમને કેટલાક રસ લીધો છે. પણ મને હજી એ સમજણ નથી પડતી કે તમે સ્વાધ્યાય કરો છો તો સાથે ને સાથે તમારે અંદરમાં જવું છે તો આ બધા વિકલ્પોથી રહિત થવા માટે એક વિકલ્પનો આધાર લઈને જે સામાન્ય પ્રક્રિયા દર્શાવીએ છીએ એનો થોડો અભ્યાસ તો કરવો જોઈએ. પ્રભુ, એકલું વાંચે કામ નહીં ચાલે. અને એમનેમ કોઈ ધ્યાનમાં બેસી જાય જ્ઞાન વગર એમ પણ નહીં થાય. જો એમ માનતો હોય કે આત્મામાં જવાય છે એમને, તો નહીં થાય. થિયરી વગર કોઈ પ્રેક્ટિકલ થતો નથી. થિયરી વગરનો પ્રેક્ટિકલ જે છે એ થિયરી વગરનો પ્રેક્ટિકલ કરનાર માણસ જે છે એ કંઈ એમાંથી સમજી શકતો નથી ને કંઈ પ્રાપ્ત કરી શકતો નથી. એટલે કેટલાક લોકો એને મેડિટેશન મેડિટેશન કહે છે, એવા મેડિટેશન આપણે નથી કરતા, એની વાત નથી. અહીંયા જે ગુરુદેવે વાત કરી છે કે આત્મામાં જવાની જે વાત કરી છે એવા આત્મામાં જવા માટેના પુરુષાર્થની આપણે અહીં વાત કરવી છે. તો એવા આત્મામાં જવા માટેના પુરુષાર્થ હવે આપણે કરવાના છે. અને એ માટે જે અહીંયા ગુરુદેવે વાત કરી છે એ વાત લઈ અને પછી આપણે આજનો સ્વાધ્યાય પૂરું કરીએ. શું કહ્યું કે ભાઈ, તું એવા અભેદ પરમાત્મ સ્વરૂપે છો કે તેમાં ગુણ ભેદ કે પર્યાય ભેદ નથી, અને એવી અભેદ દ્રષ્ટિ થતાં તું અલ્પકાળમાં પર્યાયમાં પણ પરમાત્મ પદ પામીશ. અહીં ભેદનું લક્ષ છોડાવવા, ઉપશમ ક્ષયોપશમ અને ક્ષાયિક એવા સંકિતના ભેદો પરમાત્મ સ્વભાવમાં નથી એમ કહ્યું છે. એક સમયમાં પૂર્ણ જ્ઞાન રસકંદ શુદ્ધ ચૈતન્ય ઘન વસ્તુનો ચૈતન્ય 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 એવો ત્રિકાળી પ્રવાહ ધ્રુવ એવો ને એવો છે, તેમાં ભેદ કેવા માટે ભેદનું લક્ષ છોડી દે, નિમિત્તનું લક્ષ છોડી દે અને જે ત્રિકાળી ધ્રુવ ચૈતન્ય છે ત્યાં દ્રષ્ટિ દે અને સ્થિર થા. ત્યાં દ્રષ્ટિ કરીને સ્થિર થા આ વાત કરી છે અને આપણે એનો જ પુરુષાર્થ કરવાનો છે. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે વિશેષ વાત આપણે આવતા સ્વાધ્યાયમાં કરીશું. હવે સુખદામ બોલી અને આજનો સ્વાધ્યાય પૂરો કરીએ. Pray.